એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ પશ્ચિમી ફિલોસોફીના એકદમ મૂળિયા સુધી.
હા, એવા વિચારકોની વાત કરવાના છીએ જેઓ સોક્રેટિસ પહેલા થઈ ગયા, એટલે કે પ્રી સોક્રેટિક્સ, એમ કહી શકીએ કે શરૂઆત કરનારા.
બરાબર. અને આ સફરમાં આપણા ગાઈડ છે કેથરીન ઓસબોર્ન. એમનું પ્રી સોક્રેટિક ફિલોસોફી પરનું કામ ખરેખર નોંધપાત્ર છે.
એમનો મુખ્ય વિચાર જે મને બહુ રસપ્રદ લાગ્યો એ છે કે આ પ્રાચીન ચિંતકોની ખરી દેન પેલી વિચિત્ર લાગતી થિયરીઓ નથી, જેમ કે કોઈકે કહ્યું બધું પાણી છે.
હા હા, એ તો છે જ.
પણ એમની ખરી દેન એમની પદ્ધતિ છે, વિચારવાની રીત. એમણે તર્કબદ્ધ પૂછપરછ અને દલીલ કરવાની જે રીત શોધી, મતલબ એ જ એમનો સાચો વારસો છે.
બિલકુલ. અને જુઓ, આ વાત આજે પણ એટલી જ મહત્વની છે, કેમ કે આ જ લોકોએ રેશનલ એટલે કે તર્કસંગત વિચારનો પાયો નાખ્યો, જે પશ્ચિમી ફિલોસોફી અને વિજ્ઞાન આપણે આજે જોઈએ છીએ એના મૂળ અહીં છે. સમસ્યાઓ કેવી રીતે ઉકેલવી, ધારણાઓ પર સવાલ કેમ ઉઠાવવો, એ બધું શીખવાની શરૂઆત અહીંથી થઈ.
તો ચાલો આ રોમાંચક, એમ કહી શકાય કે બૌદ્ધિક યાત્રા શરૂ કરીએ.
ચોક્કસ.
તો આપણે જેમની નજરે આ પ્રી સોક્રેટિક્સને જોવાના છીએ એ છે કેથરીન ઓસબોર્ન. તેઓ યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એંગ્લિયામાં ફિલોસોફીના પ્રોફેસર છે.
હા, અને એમની પ્રાચીન ગ્રીક ફિલોસોફી, ખાસ કરીને આ પ્રી સોક્રેટિક વિચારધારામાં ઘણી ઊંડી પકડ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટ છે અને ઘણા પુસ્તકો પણ લખ્યા છે એમણે.
પણ એમની વાતમાં એવું શું ખાસ છે? બીજા વિદ્વાનો પણ છે જ.
વાત એમ છે કે એમની પદ્ધતિ, એ જુઓ, પછીના લેખકો જેમ કે એરિસ્ટોટલ છે, જેમણે પ્રી સોક્રેટિક્સ વિશે ઘણું લખ્યું છે, એમના પર આંધળો ભરોસો નથી કરતા.
અચ્છા, કેમ?
કારણ કે એ પછીના લેખકોના પોતાના પક્ષપાત હતા, ખબર છે? પોતાની ફિલોસોફી હતી જે એ લોકો પહેલાના વિચારકો પર ઠોપતા હતા. ઓસબોર્ન કહે છે કે ના, આપણે તો મૂળ ટુકડાઓ પર જવું જોઈએ, જે ફ્રેગમેન્ટ્સ બચ્યા છે ને એના પર.
એ મૂળ લખાણો પર.
હા, અને એને એ સમયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં સમજવા જોઈએ, ખાલી પછીના લોકોએ શું કહ્યું એના આધારે નહીં.
અને કમાલની વાત એ છે કે તેઓ આટલું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ એટલી સરળ રીતે રજૂ કરે છે, નહીં? મતલબ જટિલ વિચારો પણ જાણે આપણે વાતચીત કરતા હોઈએ એમ સમજાઈ જાય.
બરાબર. એ જ એમની ખાસિયત છે. તેઓ એ બતાવવા માંગે છે કે આ પ્રાચીન વિચારો આજે પણ કેટલા પ્રસ્તુત છે, પણ એમની મૂળ જટિલતા ઘટાડ્યા વગર, કે પછી આપણા આધુનિક ચશ્મા પહેરાવ્યા વગર.
હા, એ મહત્વનું છે. અને તેઓ પેલી પરંપરાગત સમજૂતીઓને પડકારે છે. આપણું ધ્યાન કોણે શું કહ્યું એના કરતાં તેમણે કેવી રીતે વિચાર્યું અને દલીલ કરી એના પર લઈ જાય છે.
એટલે ફરીથી સ્પષ્ટ કરીએ, ઓસબોર્નનો મુખ્ય તર્ક શું છે? એ કે આ પ્રી સોક્રેટિક વિચારકો ખાલી જૂના જમાનાના વૈજ્ઞાનિકો નહોતા જેમણે બ્રહ્માંડ વિશે કદાચ ખોટી થિયરીઓ આપી.
હા, એવું ઘણીવાર કહેવાય છે.
ના, ઓસબોર્ન કહે છે તેઓ તો ફિલોસોફીના શોધક હતા, એટલે કે ટીકાત્મક, તર્કબદ્ધ પૂછપરછ અને પુરાવા આધારિત દલીલની જે પ્રથા છે એના જનક હતા. એમનો અસલી વારસો એમની વિચારવાની રીત છે, એમના તારણો કરતા પણ વધુ.
બરાબર. એટલે ઓસબોર્ન એ સવાલ પૂછે છે કે આ સોક્રેટિસ પહેલાના વિચારકોનું ખરું મહત્વ શું? એમના જે ટુકડાઓમાં વિચારો મળે છે, જે ઘણીવાર અસ્પષ્ટ પણ લાગે, એને સમજવા કેવી રીતે?
અને એમનો જવાબ શું છે? જવાબ એ છે કે આ લોકો થેલ્સ, એનેક્ઝિમેન્ડર, હેરાક્લિટસ, પાર્મેનાઇડિઝ એ બધા એકલા નહોતા વિચારતા. એકબીજા સાથે જાણે સતત સંવાદમાં હતા. એકની દલીલ પર બીજો વિચાર કરતો, એમાં સુધારો કરતો અથવા તો એને પૂરેપૂરો નકારી કાઢતો. આ એક જીવંત બૌદ્ધિક ચર્ચા હતી, એક સફર જેવી.
હા, આ પુસ્તક જાણે આપણને એક બૌદ્ધિક ઉત્ક્રાંતિની ટૂર પર લઈ જાય છે. શરૂઆત માઇલેશન વિચારકોથી. થેલ્સ, એનેક્ઝિમેન્ડર, એનેક્ઝિમેનીઝ જેઓ જગતના મૂળભૂત તત્વ પેલી આર્કેની શોધમાં હતા.
પછી આવે છે ઝેનોફેનીઝ, જે પરંપરાગત માન્યતાઓ પર સવાલ ઉઠાવે છે. હેરાક્લિટસ આવે છે, જે પરિવર્તનની, બદલાવની વાત કરે છે. પણ પછી આવે છે પાર્મેનાઇડિઝ, અને ત્યાં જાણે બધું બદલાઈ જાય છે.
પાર્મેનાઇડિઝ એ તો ખરેખર જાણે બૌદ્ધિક ભૂકંપ લાવ્યા. એમણે શુદ્ધ તર્કથી સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે પરિવર્તન અને અનેકતા તો શક્ય જ નથી, એ ખાલી ભ્રમ છે.
હા, અને આ એટલો મોટો પડકાર હતો કે ઓસબોર્ન કહે છે કે ત્યાર પછીના મોટાભાગના પ્રી સોક્રેટિક્સ, જેમ કે એમ્પેડોકલ્સ, એનેક્સોગોરસ અને ખાસ કરીને અણુવાદીઓ ડેમોક્રેટસ વગેરે, એ બધા પાર્મેનાઇડિસના આ તાર્કિક પડકારનો જવાબ આપવાનો જ પ્રયાસ કરી રહ્યા હતા.
એટલે કે એમણે વાસ્તવિકતાની નવી, વધુ જટિલ થિયરીઓ બનાવી, પણ પાર્મેનાઇડિસના તર્કને ધ્યાનમાં રાખીને.
બરાબર. અને અંતે સોફિસ્ટ આવે છે, જેઓ ચર્ચાને બ્રહ્માંડમાંથી હટાવીને માનવ સમાજ, નીતિશાસ્ત્ર, ભાષા તરફ લઈ જાય છે. આખી વાતમાં ઓસબોર્ન સતત એ બતાવે છે કે કેવી રીતે દરેક તબક્કે વિચારવાની પદ્ધતિ વિકસી રહી હતી. ચાલો આ સફરના કેટલાક મુખ્ય પડાવો પર થોડા ઊંડા ઉતરીએ.
પ્રશ્ન હતો, આ બધું શાનું બનેલું છે? મૂળભૂત તત્વ પેલી આરકે એ શું છે?
અને થેલ્સે કહ્યું બધું પાણી છે. હવે ઓસબોર્ન જે કહે છે એ મહત્વનું છે કે વાત એ નથી કે જવાબ પાણી હતો, એ સાચું હતો કે ખોટો, એ ગૌણ છે. મહત્વની વાત એ છે કે કોઈકે પહેલીવાર આખા બ્રહ્માંડ માટે એક પ્રાકૃતિક એકીકૃત સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો. દેવી દેવતાઓની વાર્તાઓ, પેલો મિથોસ, એનાથી હટીને તર્ક એટલે કે લોગોસ તરફ આ પહેલું મોટું પગલું હતું.
બરાબર.
અને આ જ પદ્ધતિનો વિકાસ આગળ વધ્યો. જો એનેક્સિમેન્ડરે થેલ્સના વિચાર પર તાર્કિક ટીકા કરી. એમણે વિચાર્યું કે જો પાણી જ મૂળ તત્વ હોત તો એ બીજા બધા પર હાવી ન થઈ ગયું હોત અત્યાર સુધીમાં.
અચ્છા, એવો તર્ક આપ્યો એમણે.
હા, એટલે એમણે કહ્યું કે મૂળ તત્વ તો કંઈક એપિરોન છે, એટલે કે અસીમ, અનિશ્ચિત, જેનું કોઈ ચોક્કસ રૂપ નથી. હવે જુઓ, વિચાર કેટલો અમૂર્ત, કેટલો એબસ્ટ્રેક્ટ થઈ ગયો. નિરીક્ષણથી આગળ વધીને તર્કનો ઉપયોગ શરૂ થયો.
પછી આવ્યા એનેક્સિમિનસ. એમણે કહ્યું મૂળ તત્વ હવા, એર. પણ એમની ખરી કમાલ, જેમ ઓસબોર્ન બતાવે છે, એ પરિવર્તનની પ્રક્રિયા સમજાવવામાં હતી.
હા, પેલું ઘનીકરણ અને વિરલીકરણ.
બરાબર. એમણે કહ્યું કે હવા જ્યારે પાતળી થાય, વિરલ થાય, ત્યારે આગ બને, અને જ્યારે ઘટ્ટ થાય, ઘનીભૂત થાય, ત્યારે પવન, પછી વાદળ, પાણી, પૃથ્વી, એમ ક્રમશઃ બને.
એટલે એક જ વસ્તુમાંથી આટલી બધી વિવિધતા કેવી રીતે પેદા થાય એ સમજાવવાનો આ પહેલો વ્યવસ્થિત પ્રયાસ હતો.
હા, આને આપણે આજની ભાષામાં ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ જેવું કહી શકીએ, મૂળ કારણ સુધી પહોંચવાની કોશિશ.
માઇલેશિયન્સ પછી બીજા વિચારકોએ આ ચર્ચાને નવી દિશાઓ આપી, જેમ કે ઝેનોફેનીઝ. એમને આપણે પહેલા મહાન ટીકાકાર કહી શકીએ. એમણે દેવોના માનવીય સ્વરૂપની મજાક ઉડાવી. પેલું વાક્ય યાદ છે, જો બળદ અને ઘોડા દેવો દોરી શકતા હોત તો તેઓ પોતાના જેવા જ દેવો દોરતા.
હા હા, એટલે કે આપણે દેવોને પણ આપણા જેવા જ કલ્પીએ છીએ.
બરાબર. આ શું હતું? એ પરંપરાગત માન્યતાઓ પર અને માનવ જ્ઞાનની મર્યાદાઓ પરનો કટાક્ષ હતો. એમણે પ્રશ્ન કર્યો કે આપણને ખરેખર કેટલું જ્ઞાન છે, પરંપરા પર કેટલો આધાર રાખવો.
આ તો આજે પણ એટલું જ લાગુ પડે છે. વોટ્સએપ પર આવેલી દરેક વાત માની લેવી? ના, સવાલ પૂછવો જરૂરી છે.
પછી હેરાક્લિટ્સ. એમનું નામ આવે એટલે પેલી વાત યાદ આવે, એક જ નદીમાં બે વાર પગ ન મૂકી શકાય, એટલે કે બધું સતત બદલાય છે.
હા, પરિવર્તનનો ફિલોસોફર.
પણ ઓસબોર્ન આપણું ધ્યાન દોરે છે કે હેરાક્લિટ્સ માટે આ બદલાવ અંધાધૂંધી નહોતો. એમ નહોતું કે બધું ગમે તેમ બદલાય છે. એની પાછળ એક લોગોસ કામ કરતું હતું.
લોગોસ એટલે?
એટલે કે એક તર્ક, એક નિયમ, એક પેટર્ન, વિરોધીઓની એકતા, દિવસ અને રાત, ગરમી અને ઠંડી. આ વિરોધો દ્વારા જ બદલાવ આવે છે અને વ્યવસ્થા જળવાય છે. વાસ્તવિકતા ગતિશીલ છે, પણ એ ગતિશીલતામાં જ તેની વ્યવસ્થા છે.
ઓ, એટલે પરિવર્તન પોતે એક નિયમબદ્ધ પ્રક્રિયા છે. આ તો બહુ ઊંડી વાત છે. આજના સતત બદલાતા સમયમાં આ સમજવું કેટલું જરૂરી છે.
પણ પછી આવ્યા પાર્મેનાઇડિસ, અને એમણે તો જાણે આખી રમત જ બદલી નાખી.
હા, અહીં મોટો વળાંક આવ્યો.
એમણે કહ્યું, ભાઈ, તમારી ઇન્દ્રિયો પર ભરોસો ન કરો. આંખ કાન જે કહે છે એ ભ્રમ હોઈ શકે છે. ફક્ત શુદ્ધ તર્ક, પ્યોર રીઝન પર ધ્યાન આપો.
અને એમનો મૂળ સિદ્ધાંત?
મૂળ સિદ્ધાંત જે છે તે છે, અને તે ન હોઈ શકે નહીં. જે નથી તે નથી, અને તે હોઈ શકે નહીં. સાંભળવામાં કદાચ સરળ લાગે.
હા, લાગે તો છે.
પણ આમાંથી એમણે શું તારવ્યું? એમણે તારવ્યું કે સાચી વાસ્તવિકતા, જેને એમણે બીંગ કહ્યું, એ તો એક જ છે, શાશ્વત છે, અપરિવર્તનશીલ છે, અવિભાજ્ય છે, એમાં કોઈ બદલાવ, કોઈ ગતિ, કોઈ ભાગ શક્ય જ નથી.
એટલે કે આપણને જે આજુબાજુ પરિવર્તન દેખાય છે, વસ્તુઓ બદલાય છે, હલનચલન થાય છે, જુદી જુદી વસ્તુઓ દેખાય છે, એ બધું પાર્મેનાઇડિસના તર્ક મુજબ ભ્રમ છે.
હા, એ દેખાવનો માર્ગ છે. કેમ કે એમનો તર્ક એમ કહેતો હતો કે પરિવર્તન થવા માટે કાં તો જે નથી એમાંથી કંઈક બનવું પડે, અથવા જે છે એ નથી થવું પડે. અને આ બંને તાર્કિક રીતે અશક્ય છે. નથીમાંથી છે ન આવી શકે, અને છે એ નથી ન થઈ શકે.
ઓ બાપરે, આણે તો ફિલોસોફીમાં મોટો સંકટ ઊભો કરી દીધો હશે. આપણો તર્ક કે બદલાવ નથી, અને આપણો અનુભવ રોજ કે બદલાવ છે, તો સત્ય શું?
બરાબર, આ જ મોટો પડકાર હતો. અને પાર્મેનાઇડિસના શિષ્ય ઝેનોએ આ વાતને ટેકો આપવા પેલા પ્રખ્યાત વિરોધાભાસ પેરાડોક્સિસ બનાવ્યા, પેલી એચિલિસ અને કાચબાની દોડનો.
હા, એ તો સાંભળ્યું છે.
એનો હેતુ એ જ હતો કે આપણી સામાન્ય સમજ કે ભાઈ ગતિ શક્ય છે, અનેક વસ્તુઓ શક્ય છે, એમાં તાર્કિક રીતે કેટલી મુશ્કેલીઓ રહેલી છે, કેટલી વાહિયાતપણા સુધી વાત પહોંચી શકે છે તે બતાવવું. પાર્મેનાઇડિસના તર્કની તાકાત જુઓ.
હવે આ પાર્મેનાઇડિસના જબરદસ્ત તાર્કિક પડકારનો જવાબ આપવો તો જરૂરી બન્યો, કારણ કે આપણો અનુભવ તો કહે છે કે દુનિયા બદલાય છે, એને સાવ નકારી તો ન શકાય.
બરાબર, અહીંથી શરૂ થાય છે બહુમતીવાદીઓ અને પછી અણુવાદીઓનો પ્રયાસ. ઓસબોર્ન મુજબ તેઓ પાર્મેનાઇડિસના તર્કને, મતલબ કે મૂળભૂત રીતે કશું બદલાતું નથી એ વાતને સ્વીકારીને, પણ આપણી ઇન્દ્રિયોના અનુભવને પણ સાચો ઠેરવાનો રસ્તો શોધી રહ્યા હતા.
કેવી રીતે કર્યું એમણે આ?
એમણે કહ્યું, હા, મૂળભૂત તત્વો શાશ્વત અને અપરિવર્તનશીલ છે, જેમ પાર્મેનાઇડિસે કહ્યું, પણ એ તત્વ એક નથી, અનેક છે.
અચ્છા, એટલે બહુમતીવાદી.
હા, જેમ કે એમ્પેડોકલ્સે ચાર તત્વો કહ્યા, પૃથ્વી, હવા, અગ્નિ, પાણી. આ ચારે પોતે શાશ્વત છે, અને એમને જોડવા અને છૂટા પાડવા માટે બે શક્તિઓ, પ્રેમ અને સંઘર્ષ. આ તત્વો ભળવાથી અને છૂટા પડવાથી આપણને પરિવર્તન દેખાય છે.
અને એનેક્સાગોરસ, એમણે પણ કંઈક આવો જ પ્રયાસ કર્યો.
હા, એમણે અનંત બીજ કહ્યા સ્પર્માટા. એમણે કહ્યું, દરેક વસ્તુમાં બધું જ છે, અને આ બધાને ગોઠવનાર એક બાહ્ય બળ છે, નોઝ, મનબુદ્ધિ. અહીં પહેલીવાર દ્રવ્ય અને તેને ગોઠવનાર બુદ્ધિ જેવો અલગ સિદ્ધાંત આવ્યો.
પણ સૌથી પ્રભાવશાળી જવાબ તો કદાચ અણુવાદીઓનો ગણાય નહીં, લ્યુસિપસ અને ડેમોક્રિટસ.
બિલકુલ, અને કદાચ સૌથી આધુનિક વિજ્ઞાનની નજીકનો. એમણે કહ્યું કે બધું અનંત અવિભાજ્ય કણો, એટલે કે અણુઓ, એટોમોસ, જે કાપી ન શકાય, થી બનેલું છે. આ અણુઓ પોતે શાશ્વત અને અપરિવર્તનશીલ છે. અહીં સુધી પાર્મેનાઇડિસ જેવી વાત થઈ.
હા,
પણ અને આ ક્રાંતિકારી પગલું હતું, આ અણુઓ ગતિ કરી શકે, એકબીજા સાથે જોડાઈ શકે, તે માટે તેમણે શૂન્યાવકાશ, વોઇડનું અસ્તિત્વ સ્વીકાર્યું. એટલે કે જે નથી તેનું પણ અસ્તિત્વ છે, જ્યાં અણુઓ ફરી શકે. આ વાત પાર્મેનાઇડિસે નકારી હતી.
ઓ, એટલે એમણે પાર્મેનાઇડિસના નથીવાળા તર્કને એક રીતે બાયપાસ કર્યો.
હા, એમ કહી શકાય. તો હવે ચિત્ર શું બન્યું? અનંત અણુઓ શૂન્યાવકાશમાં સતત ગતિ કરે છે, ટકરાય છે, જુદી જુદી રીતે જોડાય છે, છૂટા પડે છે, અને આ બધી ક્રિયાઓથી જ આપણને દેખાતી દુનિયા અને તેમાં થતું પરિવર્તન બને છે.
વાહ, આ તો પાર્મેનાઇડિસના તર્ક કે મૂળ તત્વો અપરિવર્તનશીલ છે અને આપણા અનુભવ કે દુનિયામાં પરિવર્તન છે વચ્ચે સમાધાન કરવાનો એક અદ્ભુત પ્રયાસ હતો.
બરાબર, અને આ આખો વિચાર કેટલો ભૌતિકવાદી અને યાંત્રિક હતો. બધું અણુઓ અને શૂન્યાવકાશના નિયમોથી ચાલે છે. આ પછીના વિજ્ઞાન માટે ખૂબ મહત્વનો બન્યો.
આમ ઓસબોર્ન આપણને બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે આખી પ્રીસોક્રેટિક પરંપરા એક બંધિયાર વિચારોનો સમૂહ નહોતી, પણ એક સતત ચાલતી બૌદ્ધિક ચર્ચા હતી. દરેક વિચારક પોતાના પુરોગામીની પદ્ધતિ કે તર્કમાં રહેલી કદાચ ખામીને પકડીને તેને સુધારીને કે પછી સાવ નવો જ રસ્તો બતાવીને આગળ વધતો હતો.
હા, આ ખરેખર ફિલોસોફી તરીકે દલીલનું ઉત્તમ ઉદાહરણ છે.
તો જો આપણે આમાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો શું કહી શકીએ?
પહેલો અને સૌથી મૂળભૂત તો એ જ કે મિથોસથી લોગોસ તરફ જવું, એટલે કે દુનિયાને સમજવા માટે કાલ્પનિક વાર્તાઓ કે દેવતાઓના આધારને બદલે તર્ક અને પુરાવાનો ઉપયોગ કરવો.
જે આજે પણ એટલું જ જરૂરી છે. કેટલી વાર આપણે સાંભળેલી વાતો કે પરંપરાને એમ જ માની લઈએ છીએ.
બરાબર, પ્રીસોક્રેટિક્સ આપણને પૂછતા શીખવે છે, આનું કારણ શું છે, આનો પુરાવો શું છે.
બીજો મુદ્દો જે હમણાં જ આપણે વાત કરી ફિલોસોફી, એટલે દલીલ અને સુધારણા. વિચારો પથ્થરની લકીર નથી હોતા. રચનાત્મક ટીકા અને ચર્ચાથી જ વિચારો વધુ સ્પષ્ટ થાય છે, સુધરે છે.
હા, આપણા કામમાં, ઘરમાં, મિત્રો સાથે શું આપણે બીજાના મતને, ભલે એ આપણાથી જુદો હોય, આદરપૂર્વક સાંભળીને તેના પર તર્કબદ્ધ ચર્ચા કરીને આપણા પોતાના વિચારો સુધારવા તૈયાર છીએ? આ પ્રીસોક્રેટિક્સ પાસેથી શીખવા જેવું છે.
ત્રીજો મહત્વનો વિચાર છે દેખાવ વિરુદ્ધ વાસ્તવિકતા. પેલું પાર્મેનાઇડીઝનું બીઈંગ હોય કે હેરાક્લિટસનો લોગોસ, બંને એ તરફ ઇશારો કરે છે કે જે સપાટી પર દેખાય છે તે જ કદાચ સંપૂર્ણ સત્ય નથી. એની પાછળ કંઈક ઊંડું, કંઈક જુદું હોઈ શકે છે.
અને આજકાલ સોશિયલ મીડિયાના ફેક ન્યૂઝના જમાનામાં આ વાત કેટલી સાચી છે. જે દેખાય છે, જે બતાવાય છે, એની પાછળની વાસ્તવિકતા શું છે, એનો હેતુ શું છે, એ સમજવું બહુ જરૂરી છે.
ચોથો મુદ્દો, પ્રથમ સિદ્ધાંતોની શોધ. જેમ માઇલેશિયનોએ આર્કે શોધ્યો કે અણુવાદીઓએ અણુની વાત કરી, એ બધા વિવિધતા પાછળ રહેલા મૂળભૂત તત્વ કે નિયમ શોધવાના પ્રયાસો હતા.
હા, પેલું ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ આજે પણ ખૂબ કામનું છે. કોઈ સમસ્યા આવે ત્યારે બીજા શું કરે છે એની નક્કલ કરવાને બદલે સમસ્યાના મૂળમાં જઈને એના પાયાના સિદ્ધાંતોથી વિચારવાનું શરૂ કરીએ તો કદાચ વધુ સારો અને મૌલિક ઉકેલ મળે.
અને પાંચમો, તર્ક અને અમૂર્ત વિચારની શક્તિ. થેલ્સના પાણી જેવા મૂર્ત વિચારથી શરૂ કરીને એનાક્સિમેન્ડરના એપિરોન કે પાર્મેનાઇડીઝના બીંગ જેવા શુદ્ધ અમૂર્ત ખ્યાલો સુધીની જે સફર થઈ એ જુઓ.
બરાબર, એ બતાવે છે કે માત્ર નિરીક્ષણ જ નહીં પણ શુદ્ધ તર્ક અને અમૂર્ત રીતે વિચારવાની ક્ષમતા કેવી રીતે આપણને ઊંડી સમજણ તરફ લઈ જઈ શકે છે. તાત્કાલિક વિગતોથી ઉપર ઉઠીને મોટું ચિત્ર જોવાની ક્ષમતા.
આ બધા વિચારો ખરેખર બહુ પ્રેરણાદાયક છે. જેમ કે થેલ્સની વાત, બધું પાણી છે, એનો અર્થ આજે ભલે વૈજ્ઞાનિક રીતે સાચો ન લાગે પણ એ વિચાર પાછળનો જે ઈરાદો હતો કે જગતને પ્રાકૃતિક રીતે, એકીકૃત રીતે સમજાવી શકાય છે, એમાં કોઈ અદ્રશ્ય શક્તિઓનો હાથ નથી, એ ખરેખર ક્રાંતિકારી હતો.
કે પછી હેરાક્લિટસનું પેલું નદીવાળું વાક્ય, એક જ નદીમાં બે વાર પગ ન મૂકી શકાય, એનો અર્થ ખાલી એટલો જ નથી કે બધું બદલાય છે, પણ એ કે આ બદલાવ પોતે એક લોગોસ, એક વ્યવસ્થા, એક તર્ક મુજબ થાય છે. પરિવર્તન એ અંધાધૂંધી નથી, ઓળખ પરિવર્તન છતાં અથવા તો પરિવર્તન દ્વારા જ ટકી રહે છે.
અને પાર્મેનાઇડીઝનું પેલું વાક્ય, જે છે તે છે, જે નથી તે નથી. આણે તર્કની શક્તિને એટલી ઊંચાઈએ મૂકી દીધી કે તે અનુભવને પણ પડકારી શકે. સત્ય જાણવા માટે તર્ક કેટલો મહત્વનો છે એ વાત અહીંથી શરૂ થઈ. તત્વમીમાંસાનો પાયો નાખ્યો એમ કહી શકાય.
અને ઝેનોફેનિસની પેલી વાત પણ યાદ રાખવા જેવી છે, જો બળદ દેવો દોરી શકતા તો પોતાના જેવા જ દોરતા. આ આપણને આપણી પોતાની માન્યતાઓ અને પૂર્વગ્રહો વિશે વિચારવા મજબૂર કરે છે. આપણે ઘણીવાર અજાણ્યાને સમજવા માટે આપણી પોતાની છબી કે મર્યાદાનો જ આરોપ નથી કરતા ને? આ એક પ્રકારની બૌદ્ધિક નમ્રતા શીખવે છે.
તો આ બધી પ્રાચીન વાતો આજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? પહેલું તો મને લાગે છે વિવેચનાત્મક વિચારસરણી. સમાચારો હોય, જાહેરાતો હોય, સોશિયલ મીડિયા પર ફરતી વાતો હોય, બધેથી આવતી માહિતીને ચકાસ્યા વગર સ્વીકારી ન લેવી. પેલો દેખાવ અને વાસ્તવિકતાનો ભેદ સમજવો.
બરાબર. બીજું, સમસ્યા નિવારણમાં. કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે સીધા ઉકેલ પર કૂદી પડવાને બદલે ફર્સ્ટ પ્રિન્સિપલ્સથી વિચારવું. સમસ્યાના મૂળ કારણો શું છે? પાયાના સિદ્ધાંતો શું લાગુ પડે છે? જેમ અણુવાદીઓએ પાર્મેનાઇડીઝના પડકારનો મૂળભૂત સ્તરે જઈને ઉકેલ શોધ્યો.
ત્રીજું, પરિવર્તન સાથે તાલમેલ સાધવામાં. હેરાક્લિટસની જેમ સમજવું કે બદલાવ તો જીવનનો નિયમ છે, એ આવવાનો જ છે, પણ એ બદલાવમાં પણ કોઈ પેટર્ન, કોઈ લોગોસ છે કે કેમ તે સમજવાનો પ્રયાસ કરવો. એનાથી બદલાવને સ્વીકારવામાં અને એની સાથે અનુકૂલન સાધવામાં મદદ મળે છે.
ચોથું, જે મને બહુ મહત્વનું લાગે છે, તે છે બૌદ્ધિક નમ્રતા. ઝેનોફેનિસની જેમ સ્વીકારવું કે આપણું જ્ઞાન સંપૂર્ણ નથી, એ મર્યાદિત છે, આપણે બધું જ નથી જાણતા, એટલે બીજાના મત માટે, બીજા દ્રષ્ટિકોણ માટે ખુલ્લા રહેવું અને જરૂર પડીએ પોતાના વિચારો બદલવા પણ તૈયાર રહેવું, જડ ન થઈ જવું.
અને છેલ્લે જે ઓસબોર્નનો મુખ્ય મુદ્દો છે,
પદ્ધતિની કદર કરવી, જવાબ કરતા સવાલ પૂછવાની અને તર્કબદ્ધ રીતે જવાબ શોધવાની જે પ્રક્રિયા છે એનું મહત્ત્વ સમજવું. નવીનતા, ક્રિએટિવિટી આ પ્રક્રિયામાંથી જ જન્મે છે. આપણે પણ આપણા જીવનમાં પરિણામ જેટલું જ મહત્ત્વ પ્રયાસ અને પદ્ધતિને આપવું જોઈએ, ખરું ને?
બિલકુલ. મારા માટે આ ચર્ચાનો સાર એ જ છે કે ફિલોસોફી એ માત્ર વિચિત્ર સિદ્ધાંતોનો સંગ્રહ નથી, એ તો વિચારવાની એક રીત છે. શા માટે? પૂછવાની હિંમત અને તર્કબદ્ધ જવાબ માંગવાની શક્તિ એ જ પ્રીસોક્રેટિક્સનો સૌથી મોટો વારસો છે. એમણે આપણને ખરા અર્થમાં વિચારતા શીખવ્યો.
મોટા બૌદ્ધિક પડકારો જ ખરેખર નવી ક્રાંતિકારી શોધખોળને જન્મ આપે છે. ખરેખર ઓસબોર્ન સાચા છે, એમનો વારસો એમની પદ્ધતિ છે. એમનું કન્ટેન્ટ કદાચ આજે સુસંગત ન હોય, પણ એમની પદ્ધતિ આજે પણ એટલી જીવંત અને જરૂરી છે.
એકદમ સાચી વાત.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.